नमस्कार, आकाशवाणी। समाचार जयेश वेगड़ा वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी और फ्रांस ना राष्ट्रपति इम्यूनुएल मैक्रोए आज फ्रांस ना मार्से शहर में प्रथम भारतीय दूतावास नु उद्घाटन कर्यूं। प्रयागराज खाते चाली रहेला महाकुंभ में आज माघ पूर्णिमा ना अवसरे आश्रे 2 करोड़ श्रद्धालुए पवित्र डुबकी लगावी। केन्द्रीय सहकार मंत्री अमित शाह जणाव्युं छे के सहकार द्वारा ग्रामीण विस्तारों में रोजगार सर्जन अने समृद्धि बन्ने शक्य छे। विश्व रेडियो दिवस की पूर्व संध्याए आज आकाशवाणी दिल्ली खाते राग रेडियो रंग रेडियो कार्यक्रम योजायो। अमदावादना नरेन्द्र मोदी स्टेडियम खाते रमाई रहेली तीजी मैच में भारते इंग्लैंड ने जीतवा माटे 357 रन लक्ष्यांक आप्यो। समाचार विगतवार। प्रधानमंत्री नरेन्द्र मोदी और फ्रांस राष्ट्रपति इम्यानुएल मैक्रोए आज फ्रांस मार्से शहर में प्रथम भारतीय दूतावास संयुक्त रीते उद्घाटन कर्यु हतुं। આજે સવારે બંને નેતાઓએ શહેરમાં ભારતીય સમુદાય સાથે વાતચીત પણ કરી હતી। તેમણે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝાર ગ્યુસ યુદ્ધ કબ્રસ્તાન ખાતે શ્રદ્ધાંજલિ પણ આપી હતી। રાષ્ટ્રમંડળ યુદ્ધ કબર આયોગ દ્વારા સંચાલિત આ કબ્રસ્તાનમાં 1700થી વધુ સૈનિકોની કબર આવેલી છે। સૈનિકોની સેવાના સન્માનમાં 1925માં અહીં સૌપ્રથમ એક ભારતીય સ્મારકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। શ્રી મોદી અને શ્રી મેક્રો પેરિસમાં ઉચ્ચસ્તરીય કાર્યક્રમોની શ્રેણી પૂર્ણ કર્યા બાદ આજે સવારે માર્સે પહોંચ્યા હતા। માર્સેમાં તેમના આગમન પર ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। દરમિયાન બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સના સમાવેશવાળા એક મુખ્ય વૈશ્વિક પહેલ એવા આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ટકાઉ વિકાસ માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવાનો છે, જે સ્વચ્છ ઉર્જા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે। આજે ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર 2 દિવસની અમેરિકાની મુલાકાત માટે રવાના થયા છે। માલદીવ્સ પીપલ્સ મજલિસના અધ્યક્ષ અબ્દુલ રહીમ અબ્દુલ્લાના નેતૃત્વમાં માલદીવના એક સંસદીય પ્રતિનિધિમંડળે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ સાથે મુલાકાત કરી હતી। આ બેઠક દરમિયાન ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। બંને પક્ષોએ બંને દેશો વચ્ચે સંસદીય આદાન પ્રદાન અને લોકો વચ્ચેના સંપર્કો અંગે પણ ચર્ચા કરી હતી। પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં માઘ પૂર્ણિમા નિમિત્તે આજે 2 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે। આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। કલ્પવાસ કરવાની ખાસ વિધિની પૂર્ણાહુતિ પણ દર્શાવે છે। આ ભવ્ય ઉત્સવમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓ ભાગ લઈ રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 47 કરોડ 55 લાખ ભક્તોએ સ્નાન કર્યું છે। વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ મેળામાં 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને આ મેળામાં દુનિયાભરમાંથી ભક્તો હાજર રહ્યા છે। ઉત્તરપ્રદેશ સરકારે આ પ્રસંગે ખાસ ટ્રાફિક વ્યવસ્થા તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે। કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સહકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન અને સમૃદ્ધિ બંને શક્ય છે। નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠકમાં બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના કલ્યાણ માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી અને સહકાર દ્વારા સમૃદ્ધિનો મંત્ર આપ્યો હતો। શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર તમામ રાજ્યોમાં સમાન અને સંતુલિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે ખાસ પગલાં લઈ રહી છે। તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ વિકસાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે। આ સાથે જ દેશભરની સહકારી મંડળીઓની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થઈ જશે। તેમણે કહ્યું કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે। આજે દેશભરમાં સંત રવિદાસની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। તેઓ 14મી સદીના એક મહાન સંત હતા। તેમના અનુયાયીઓ દર વર્ષે માઘી પૂર્ણિમાના રોજ વારાણસીના સીર ગોવર્ધનપુરમમાં શ્રી ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિરમાં તેમની જયંતિ ઉજવવા માટે ભેગા થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસની જન્મજયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયામાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરુ રવિદાસજીએ માનવતાની સેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ દરેકને ગુરુ રવિદાસજીના ઉપદેશોને અપનાવવા અને સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા ચાલુ રાખવા હાકલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરી શકો છો. વિશ્વ રેડિયો દિવસની પૂર્વ સંધ્યાએ આજે આકાશવાણી દિલ્હીના પંડિત રવિશંકર સ્ટુડિયો ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ યોજાઈ હતી, જેમાં રંગમંચ અને ફિલ્મ કલાકાર યોગેન્દ્ર ટીકુ, શાસ્ત્રીય સંગીત ગાયિકા સીતા વસંત લક્ષ્મી અને રેડિયો સંવાદ લેખક ડોક્ટર સુભાષ ચંદ્રા, રેડિયો જોકી રીતુ રોય અને આકાશવાણીના ભૂતપૂર્વ અધિક મહાનિદેશક યોગેન્દ્ર પાલ ઉપસ્થિત રહ્યા હતા. ટકાઉ વિકાસ માટે ડિજિટલ રેડિયો વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આકાશવાણીના મહાનિયામક ડોક્ટર પ્રજ્ઞા પાનીવાલ ગોંડે મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહેમાનોએ તેમની કલા દ્વારા રેડિયોના વારસાને આગળ ધપાવ્યો છે.
બહુ જરૂરી હૈ આગે કે લીએ કે જો હમારા ગ્લોરિયસ પાસ્ટ રહા હૈ આકાશવાણી કા ઉસમે સે કુછ હમ લોગ આપકે અનુભવો સે સીખ સકે તો યે આજ કે આયોજન કા ઉદ્દેશ્ય યહી થા કે જો નઈ પેઢી કે પ્રોગ્રામર્સ યહાં હૈ ઓર ભી લોગ જો સુન રહે હૈ શ્રોતા હૈ કે આકાશવાણી કા જબ પુરાના સમય થા તબ કિસ રૂપ સે આપ લોગોને અપની અપની ભૂમિકા નિભાઈ ઓર યહાં તક આયે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસ છોડીને આજે કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુશ્રી મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા બાદ અભિજીત મુખર્જી 2021માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. મદ્રાસ વડી અદાલતે AIADMKના આંતરિક મતભેદોની તપાસ કરવા માટે ચૂંટણી પંચ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. ન્યાયમૂર્તિ આર સુબ્રમણ્યમ અને જી અરૂણ મુરગલની ખંડપીઠે ચૂંટણી પંચ સત્તામંડળને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અદાલતે ચૂંટણી પંચને ચૂંટણી પ્રતિક આદેશ 1968ની કલમ 15 હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ જોગવાઈ હેઠળ ચૂંટણી પંચને પક્ષના કોઈપણ જૂથને સત્તાવાર માન્યતા આપવાની સત્તા આપવામાં આવી છે. જો કે અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચે નિર્ણય લેતા પહેલા વિવાદના ગુણદોષની ખાતરી કરવી જોઈએ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી 3 મેચની વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 29.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 173 રન કર્યા છે. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. શુભમન ગિલે 112, શ્રેયસ અય્યરે 78, વિરાટ કોહલીએ 52 અને કે એલ રાહુલે 40 રન કર્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે 4 વિકેટ ઝડપી હતી. પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યે આજે રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કર્યું હતું. ગૃહમાં રજૂ કરાયેલા અંદાજપત્રમાં સરકારે કહ્યું છે કે પશ્ચિમ બંગાળનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન GSDP 18,00,000 કરોડ રૂપિયાને વટાવી ગયો છે. બજેટમાં રાજ્યની મહેસૂલ ખાધ 35,314 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. અંદાજપત્રમાં પથશ્રી યોજના હેઠળ રસ્તાઓના વિકાસ માટે 1,500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેલ મેક્રોએ આજે ફાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું ઉદઘાટન કર્યું. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાના અવસરે આશરે 2 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સહકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન અને સમૃદ્ધિ બંને શક્ય છે. વિશ્વ રેડિયો દિવસની પૂર્વ સંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમ યોજાયો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 357 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.